તારીખ 23/3/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 345
આત્મસિદ્ધિમાં આપણે સંકેતના પ્રકાર વર્ણવ્યા છે તો એ સંબંધી મારે વધારે સ્પષ્ટીકરણ જોઈએ છે. આપણે આત્મસિદ્ધિ મારા માટે લખી
બરાબર
મને બહુ ઊંચું જાણે કે મને 12 અંગનો સાર મળી ગયો. મારી જિજ્ઞાસા ઊભી છે. જિજ્ઞાસા હજી સંતોષાય
નથી.
મને ખબર પડી ગઈ, મને આવડી ગયું, મને આવડે છે, બધું સમજાઈ ગયું. એમ જરૂર કહી શકાય કે આ આત્મસિદ્ધિની પ્રાપ્તિમાં સૌભાગ્યભાઈને જેટલો હર્ષ થયો હશે એટલો હર્ષ કદાચ શ્રીમદજીના કોઈ પણ અનુયાયીને નહીં થયો હોય.
બરાબર
એમ કહી શકાય. બહુ જ રુચિ છે પણ સંતોષ નથી પાછો.
સંતોષ
નથી. આયુષ્યનો બાકી હતો પારમાર્થિક સંકેત તો એ પ્રકાર છે તો પણ એ સંકેતના કારણરૂપ પરિણામ જે મુમુક્ષુની ભૂમિકામાં હોય છે એને પણ અહીંયા સંકેત કર્યું. એમાં એમણે સંકેત જોયું છે. સંકેત કર્યું છે એટલું નહીં પણ એમાં એમણે સંકેત જોયું છે. રાજાના પુનર્માં રાજા પણ જોયું છે કે આ અમારો રાજા થશે. પુત્રના લક્ષણ પાલનમાંથી આ અમારો પરાક્રમી રાજા થશે એમ કે તો રાજા પણ ત્યાં જોયું છે. એમ આ એવા પરિણામ છે કે જેમાં જ્ઞાનીઓ એ વિતરાગ એ વિતરાક્ષ ગવાયતો છે. એમણે તો કે વિતરાગ પુરુષે આ ત્રણે સંકેત માન્ય કર્યા છે. હું કહું છું એમ નહીં પરમ વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવે આ ત્રણે સંકેતને માન્ય કર્યા છે અને તેથી એ ત્રણે સંકેત ઉપાસવા યોગ્ય છે. જો છેલ્લું સંકેત પ્રાપ્ત કરવું હોય તો આગલા બે ઉપાસવા યોગ્ય છે. જો ઉપાસવા યોગ્ય હોય તો તે સત્કાર કરવા યોગ્ય છે અને જો છેલ્લું સંકેત તમે દર્શન ભક્તિ કરવા યોગ્ય હોય તો એનું કારણ પણ
યોગ્ય
છે. ફળ તો પછી મળે છે પણ ફળ લેવા માટે પહેલા બીજની કિંમત ચૂકવવી પડે છે. બીજ ખરીદ્યા વિના અને બીજ વાયવા વિના કોઈ ફળ મળે એવું મળે એમ તો બનતું નથી. વિશેષ વાત એ છે કે મુમુક્ષુ જીવ અનેકવિધ પ્રકારે ઉપદેશને સમજે છે. આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, અસ્તિ નાસ્તિ છે. પણ પછી ઊંધો એ થાય છે કે શરૂ ક્યાંથી કરવું અને કેવી રીતે શરૂ કરવું અને એ શરૂ કરતા કેવી રીતે આગળ વધવું. આ જે પ્રારંભથી માનીને સમ્યક દર્શન સુધી આગળ વધવાની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે એમ સિક્વન્સ જેને કહીએ, એક પછી બે આવે, બે પછી ત્રણ આવે, ત્રણ પછી ચાર આવે, ચાર પછી પાંચ આવે, એવું એ વાત અમે આ પત્રમાં નિરૂપણ કરી છે. એ વિશેષ વાત છે. આત્મસિદ્ધિ કરતા એની થોડી વાત વિશેષ છે કે આખી આત્મસિદ્ધિમાં અમારે કહેવાની યોગ્ય વાત હતી સમ્યક દર્શન, અને સમ્યક દર્શનના કારણે કે કેવી રીતે દર્શન પ્રાપ્ત એનો ખુલાસો આપી દીધો. ખુલાસો માગ્યો છે ને એનો ખુલાસો નહીં આપ્યો, પણ માગ્યો છે ને આપણે આત્મસિદ્ધિ લખી મને સમજા નહીં વાત પતી ગઈ એમ નથી. આપણે શું પણ મારે એવી વિશેષ અર્થમાં સમજવું, એમાં વિશેષતા શું આપ કહેવા માંગુ છું, બધું આ રીતે હું મૂકશું એ પ્રારંભ કરવો જોઈએ, આ રીતે સમ્યક દર્શનના કારણ સુધી પહોંચવું જોઈએ, અને તો સમ્યક દર્શન નિયમથી પ્રાપ્ત થાય ન થાય એ વાત જ્ઞાન છે. વાત લીધી છે કે પહેલું કારણ એ છે કે આ આપ પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, સ્વછંદ નિરોધપણે આપ પુરુષની ભક્તિ રૂપ એ પ્રથમ સમતી કહ્યું છે. આ પ્રકારના પરિણામ એને સમકીર્તના કારણનું કારણ પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયું છે. આત્મસિદ્ધિમાં એક શબ્દ વધારે રાખ્યો, સત્તરમી ગાથા, સત્તરમી ગાથા છે આ જે વાત લખી છે પહેલા કારણને. સ્વછંદ મતાગ્રહતજી વર્તે સદગુરુલક્ષ સંકિત તેને ભાથીનું કારણ ગણી પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષ કારણ સંકિતનું છે એમ કે એને સંકિત થશે કે નહીં થશે એ અચોક્કસ નથી એમ કે છે. અમે તો એનામાં પ્રત્યક્ષ કારણ જોઈએ છીએ. આપ્ત પુરુષ એટલે અહીંયા ત્રણે ત્રણ આપ્ત પુરુષ છે, ત્રણ પ્રકારે આપ્ત પુરુષ છે, અથવા ત્રણ પ્રકારે સર્વાના નિમિત્ત છે. એક સર્વજ્ઞ તીર્થંકર કેવળી પરમાત્મા, તીર્થંકર હોય કે કેવળી હોય તેરમાં ગુણસ્થાન વર્તે, એક છઠ્ઠા સાતમાં ગુણસ્થાન વર્તે ભાવલિંગની દરગણી મૂલી, અને એક ચતુર્થ અથવા પંચમ ગુણસ્થાન કોઈ પણ ગુણસ્થાને અવિરત કે દેશ વિરુદ્ધ ગુણસ્થાને વર્તતા સમ્યક દ્રષ્ટિ. આ ત્રણ આપ્ત પુરુષ છે. આપ્ત એટલે મોક્ષ માર્ગ પામવા માટે જેમના વચનો પર વિશ્વાસ મૂકી શકાય, જેમના વચનો વિશ્વસનીય છે, વિશ્વાસને યોગ્ય છે એને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. તો એમના વચનમાં પ્રતીતિ આવવી જોઈએ કે એમના વચન એટલે બ્રહ્મ વાક્ય છે. શ્રી ગુરુના વચન એટલે બ્રહ્મ વાક્ય છે મારા મતે. એ શ્રી ગુરુ એ નથી કહ્યું, ભગવાને સીધી માતા એટલી ખાતરી, પ્રતીતિ એટલે એટલી
ખાતરી
આવી ગયું. ક્યાંય ગુરુના વચનમાં શંકા પડે નહીં, બેન શ્રીનું વચનામૃત. ક્યાંય ગુરુના વચનમાં શંકા પડે એટલે નિશંક પ્રતીતિ. એમ ગુરુએ કહ્યું છે વાત પૂરી થઈ, એટલે તમે ચર્ચા કરતા આ દાખલો આપો છો. લાલસુનભાઈને અમે શરૂ શરૂમાં મળ્યા ત્યારે આ ચર્ચા કરતા હતા, પ્રશ્ન પૂછી એકબીજા. ખરે બપોરે 12 વાગે ગુરુ એમ કે છે કે આ પૂનમનો ચંદ્ર છે, તમારો જવાબ છે આ દિવસ નથી પણ રાત છે, માનવું કે ન માનવું આ પ્રશ્ન પૂછ. એવું ગુરુ કે ખરે બપોરે આ દિવસ નથી પણ રાત છે તો માનવું કે ન માનવું માનવું એમ કહેવામાં પણ એમનો આશય હોય, પારમાર્થિક આશય હોય. પાગલ થઈ ગયા નથી જો દિવસ ને રાત કહેતા હશે તો કઈક કારણ તો હશે કે
એટલી પ્રતિતિ આપવી જોઈએ.
રમેશભાઈ શું ગણીએ પ્રશ્ન કાયદો સરકાર કે કોઈ વાત બુદ્ધિપૂર્વક ન બેસેલી હોય એનું શું કરવું છે? બુદ્ધિવાળા માણસને આ તકલીફ થાય, વિશેષ બુદ્ધિ હોય તો થોડી તકલીફ થાય. આ ગુરુ કહે છે પણ હવે આપણી બુદ્ધિ ના પાડે છે, આપણી બુદ્ધિ એમ કહે છે કે આમ ન હોય, હવે એ વખતે શું કરવું? આ એક પ્રશ્ન. કોઈ વાત બુદ્ધિ ગમે ન થતી હોય એના માટે શું કરવું? પહેલા તો એવું ઉભા રહી જવું કે કાંઈક મારી બુદ્ધિમાં દોષ લાગે છે, એનો બુદ્ધિ આવો છો પણ એ બુદ્ધિનો ફાંકો રાખવા રહ્યો કાંઈક મારી બુદ્ધિમાં દોષ લાગે છે. શ્રી ગુરુ માર્ગદર્શનમાં ક્યાંય શંકા કરવા દેવી કે નહીં એ ઉપદેશ પકડી રાખવાનો. પરીક્ષા કર્યા પછી ગુરુ માન્યા છે ને? પરીક્ષા પૂર્વક એમને સ્વીકાર્યા, સ્વીકાર્યા પછી આ શંકા કરવી તારે? હા, પરીક્ષા કરવી જે કઈ એમને વાત છે એની પરીક્ષા સત્ય અસત્યની કરવી જુદી વાત છે, શંકા કરવી જુદી વાત છે. શંકા કરવામાં શ્રી ગુરુને ખોટા ખરા મારી વાત છે, અને પરીક્ષા કરવામાં શ્રી ગુરુ સાચા છે પણ મારી બુદ્ધિ અનુસાર હું પરીક્ષા કરવામાં વિચારું છું. પણ એ સાચા છે ત્યારે એવું કે પરીક્ષા કરી ત્યારે સાચા નક્કી કરે એમાં ભલે વાર લાગે, નક્કી તમને ભલે વાર લાગે પણ એક વાર નક્કી કરકે આ સત્પુરુષ છે અને શ્રી ગુરુ છે પછી માથું મૂકી દઈએ. આપ પુરુષના વચનની પ્રતિરૂપ આજ્ઞાની અપૂર્વ આપની આજ્ઞા એટલે ખલાસ વિશ્વમાં એથી આગળ કોઈ વાત મારા માટે નથી લખી.
કોઈ તો કઈ આજે
જીવનનું ધ્યેય બાંધતા વાત કેટલી જરા નિર્ધાર કરે અત્યારે નિર્ધાર કરે તો અત્યારે એ તો એક વિકલ્પાત્મક નિર્ધાર છે. દ્રઢ મોક્ષે છે પ્રાપ્તિ છે એક બાજુ રહી જાય, ભલે પછી એના ફળ જયારે આવવા છે ત્યારે અત્યારે તો એક બાજુ રહી જાય પાત્ર પ્રાપ્તિ બરાબર પેલું બધું પાછળ રહી જાય, ભૂતકાળના થયેલા ભાવો પાછળ રહી જાય, એની યોગ્યતા પાછળ રહી જાય અને પાત્રતા રૂપ સુયોગ્યતા છે યાદ રાખી. આવો મોક્ષ માર્ગ સરળ છે અને સુંદર છે, ભગવાનનો માર્ગ એવો સુંદર છે. આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ શું? એવી ક્યારેય રુચિ નથી થઈ કોઈ પદાર્થને વિશે, કોઈ વિષયને વિશે, કોઈ પ્રસંગને વિશે કેવી રુચિ નથી થઈ એને અપૂર્વ રુચિ કહેવામાં આવે છે. અને સ્વચ્છ નિરોગ પણ મારો અભિપ્રાય પછી કાંઈ પછી મારો અભિપ્રાય તમારો મત આમ પડે છે પણ મારો મત આમ પડે છે તો પછી તારો પ્રશ્ન ગયો નથી. આજ્ઞાની અપૂર્વ રુચિ લીધા સ્વદે પર થી વાત કરી આજ્ઞાની અપૂર્વ રુચિમાં સ્વચ્છંદ નો અભાવ છે, છતાં સ્વચ્છંદ જીવનમાં એ વાત શું કરવાનું એ ખબર નથી પડતી. જે તે નિર્ણય કરે છે એ નિર્ણય જ્ઞાની પુરુષના શ્રી ગુરુના નિર્ણયને અનુકૂળ છે કે નહીં
નથી વિચાર નથી કરી શકતો. માને છે કે હું ગુરુને માનું છું, પણ ગુરુની આજ્ઞા ઉઠાતો હોય છે, તેનું નામ સ્વચન છે. એક સાથે એક બાજુ નો એનો થોડો દેખાવ એવો હોય છે કે જયારે એ ગુરુને માને છે, ફલાણા ગુરુને માને છે, અને એક પાછળ ગુરુને નહીં માનતો હોય છે. બે પ્રકાર માને છે, એ તો બે વાત નો ચોખ્ખો છે. તો આ પછી સંભાળ દેવગુરુ શાસ્ત્ર ના ગુરુ જુદા અને આ ગુરુ જુદા, એની વાત સાચી બરાબર. પણ આ તો હવે દેવગુરુ શાસ્ત્ર ના ગુરુ લાવવા ત્યાંથી થવા છે. ખાવામાં એક ચીજ ન ખવાય એમ હોય, ડાક્ટરે ના પાડી હોય, ધર્મમાં તો બહુ અત્યારે માનતા નથી લોકો, એનું સબસ્ટિટ્યુટ ગુટિ કાઢે. તો મીઠું ન ખાવું તો સુંદરનો ખાવ, બટેટા ન ખાવા તો કાચા કેળા ખાવ, ખાંડ ન ખાવું તો સેકરીંગ લેવી, કેમ કે એને જરૂર છે. હવે અહીંયા ઓલા ગુરુ નથી મળતા, એનો શું એના પાછળ સૈકા છે. આમ સાતસો વર્ષ થવા એવા કોઈ ગુરુ મળતા નથી, અને જેનામાં એ નિમિત્તત્વ છે એ ગુરુનું, એ તીર્થંકરનું જેનામાં નિમિત્તત્વ છે, એવા સત્પુરુષ મળે છે. તો પછી શું કરવું, એને ગુરુ ન કહેવા? એને ગુરુ ન કહેવાય, એને દેવ કહેવાય, એને પરમાત્મા કહેવાય, એને ભગવાન કહેવાય. ભગવાન તારે છે, ના તારે છે, નિમિત્ત નિમિત્ત તો હરખું છે, તું એના ઉપાધાન નું માફું કરવા જોઈએ. ઓલો કરોડપતિ નો ઓલો કરોડપતિ, પણ તને 10 લાખ આપે છે, એ કામ નો કરો કરોડપતિ તારે કામ
લાખ
આપે, તને તો નિયમપતિ છે સર, 2 લાખ આપનાર. એટલે ખરે વખતે જે કામમાં આવે છે એવી જો પોતાને સૂઝ ન આવે કે આ કાળમાં, આવા ઊંડા કાળમાં, આવા હીણા કાળમાં ખરે વખતે કામમાં આવે, કારણ કે મનુષ્ય બહુ પછી આગળ વિચારે પણ છે તો નક્કી નથી, અત્યારે તો મળ્યો છે એવી વાત નક્કી છે કે હવે આ કરવાનું 4 ગતિમાં ઊંચા મોટું સ્થાન છે, અને એમાં 3 નિમિત્તમાંથી 2 ગેરહાજર છે ને 1 છે. હવે શું કરવું, ઓલાપુરું નથી, ભૂખ ન લાગી હોય ને તો શું કે રોટલી વાંચી થઈ છે, ને આની કોઈ ચડી નથી, એક કોર કાચી રહી છે, સારવાર કરે છે, મોત છે, અને હજી ભૂખ
નથી લાગી લાગી છે.
આચાર્ય સમુદ્રાચાર્ય દેવ કયા છે, રત્નકરણ શ્રાવ કરવાનું ઈચ્છે નથી, અને એ તો હજી મળી જતા ને જૈન હતા ને, એ તો કે ચાંડાળ હોય તો દેવ છે. શું કીધું,
ચાંડાળો
તો દેવ છે, ગણધરદેવ એને દેવ કહે. હું કઉ છું એમ નહીં, સમગ્ર આચાર્ય કહે છે, હું કઉ છું એમ નહીં, ગણધરદેવ એને શરણાનુયોગ નો ગ્રંથ છે. શરણાચાર એટલે
શરણાનુયોગ,
શરણાનુયોગ ના ગ્રંથ માં સમય દ્રષ્ટિ ની આટલી બધી મહિમા કરી, અને એ આચાર્ય કરી પાસે ઉપર ના ગ્રંથ નો
જેવા
કુંકુમ સ્વામી એવા સમંત ભદ્રાચાર્ય ગણાય છે, બહુ સમર્થ આચાર્ય ગણાય છે. ખબર પડતી હોય કે સારા ગુરુમાં ના ગુરુમાં ફેર છે, દેવ કીધા ગુરુ ક્યાં કીધા, દેવ કીધા, દેવત્વ પ્રાપ્ત થઈ ગયું છે, જીનત્વ પ્રાપ્ત થઈ ગયું છે. આપણે જિંદગી નું દેવ કહીએ છીએ ને, તો ચોદરમજી એ દલીલ કરી સમય જ્ઞાન ચંદ્રિકામાં, નિકરણ યુગ નો ગ્રંથ છે, પિતા બહુ સારી લખે છે, અને વાત સમય દ્રષ્ટિની લખાવે છે. કેમ કે જીન દેવદેવ કહીએ છીએ તો અમને જીનત્વ પ્રાપ્ત છે, તો કે આને જીનત્વ પ્રાપ્ત થયું છે, એ તો સમજતા જો કરણલબ્ધિમાં જીનત્વ પ્રાપ્ત થયું એ કહી દો, કરણ ગ્રંથ ચાલે છે,
કરણ લબ્ધિ સુધી પહોંચાય તો એ કરણ લબ્ધિમાં જીનત્વ પ્રાપ્ત થયું સજા. માટે અમે એને જીન કહીએ
છીએ.
બહુ લોજિક મૂક્યું છે
મહામંત્રી
રાજા છોકરા નો નમસ્કાર. મહામંત્રી મંત્રી મંત્રી છે ને રાજા એ
રાજા છે.
દક્ષિણમાં રુચિ રાખે નિરોધપણે આપ પુરુષની ભક્તિ ભક્તિ પણ કરે અને સ્વચ્છંદ પણ કરે એ ભક્તિ આપ પુરુષની ભક્તિ એને સર્વ કે સ્વચ્છંદ નિરોધ પડે એને પ્રથમ સંકેત કર્યું છે. સંકેત દોષકાળમાં જોઈને સત્તરમી ગાથામાં એને પ્રથમ સંકેત કર્યું છે. એ સંકેત પણ આદરવા યોગ્ય છે. એનો અર્થ શું છે કે આવો કોઈ મુમુક્ષુ હોય કે જેને આપ્ત પુરુષની વચનની પ્રતીતિ હોય, અપૂર્વ રૂચિ હોય, પ્રસન્ન નિરોધપણે ભક્તિ પ્રતિ હોય, તો તે સત્કાર કરવા યોગ્ય છે અને તે પણ ભક્તિ કરવા યોગ્ય છે. કેમ કે એ તો પર્યાય છે, તો જીવની એ પર્યાય છે. તો એ જીવ છે એ ભક્તિ કરવા યોગ્ય છે. મુમુક્ષુની ભક્તિ કરાય કે હા મુમુક્ષુની ભક્તિ કરાય. જ્ઞાનીની તો ભક્તિ કરાય પણ મુમુક્ષુની ભક્તિ કરાય એ વાત કરે છે. અને જ્ઞાનીની ખરી ભક્તિ ત્યારે પ્રત્યે છે કે જ્ઞાનીના ભક્તિમાં ની ભક્તિ પ્રત્યે ત્યારે એને ખરી ભક્તિ પ્રત્યે છે. ત્યાં સુધી એને ખરી ભક્તિ નથી. આવું શ્રીમદજી જ્ઞાની થી એમ કહે છે કે અમે તો એવા એવા મોક્ષો ની અમે ભક્તિ કરીએ છીએ. એમ લીધું છે એના ખોટે લીધું એવા મોક્ષો ની અમે ભક્તિ કરીએ છીએ. કેમ કે તે સત્પુરુષ ને ભરે છે માટે અમે એની ભક્તિ કરીએ
છીએ.
ધન છે ને એમની નમ્રતા, સરળતા, મધ્યસ્થતા એ પ્રસ્તાવનામાં નાખ્યા છે. મૈત્રી છે ગુણ જે ગુણ દેખાય છે એમના વચનોમાંથી પહેલી વાત એ છે. કેમ કે પ્રતીતિ હોય તો જ રૂચિ આપે, તો જ સ્વચ્છ નહીં થાય, તો જ સાચી રૂચિ આવે. નહીં તો આવે વિશ્વાસ જ મહત્વ. એ પ્રથમ સંકેત કર્યું છે. અથવા એનો અર્થ એ છે કે અહીંયા શ્રીમદજી ગેરંટી આપે છે કે જો આ પ્રકારના સત્પુરુષ તને મળ્યા હોય અને આ પ્રકારના તને પરિણામ થયા હોય તો તારા સંકેતની જવાબદારી મારી છે. અમે તો પ્રત્યક્ષ એનામાં સંકેત જોઈએ છીએ, એના સંકેતની જવાબદારી લઈએ. પૈસાના તો જામીન થાય માણસો, આ સમીર દર્શનના જામીન થાય છે. કારણ ગણી પ્રત્યક્ષ પૈસા જામીન કોઈ લોન મન પડી તો ભાઈ આપણે જામીન બે લાવી દઈએ તો અમે લોન પાસ કરીએ. આ જ્ઞાની પોતે જાણ પોતે આ પરિણામ કરનાર ના જ્ઞાની પોતે જાણ એનું સમ્યક દર્શન આવશે, લાવશે, લાવશે ને
આવશે જ લાવશે.
પ્રત્યક્ષ શબ્દ વાંચ્યો જુઓ ત્યાં સત્તરની ગાથામાં
પ્રત્યક્ષ
શબ્દ વાંચ્યો એટલે જ્ઞાન લે છે સંકેત અમારા જ્ઞાનમાં અમે એનું સંકેત જોઈ લીધું છે પછી નહીં આવવાનો પ્રશ્ન નથી આપને તો હજી મતિસ્ફૂર્ત જ્ઞાનનો ક્ષોક્ષમ વર્તે છે ને વાત સાચી છે તો મતિસ્ફૂર્ત જ્ઞાનનો ક્ષોક્ષમ પણ એ કેવળ જ્ઞાનની જાતિનો છે કેવી જાતિનો છે કેવળ જ્ઞાનની જાતિનો
વિશ્વાસ
વગર કેવી રીતે રુચિ અવિશ્વાસ હોય એને રુચિ થાય શંકા હોય એને રુચિ થાય એનો અર્થ એ થાય છે જેને સત્પુરુષના વચનની પ્રતીતિ આવી તો યોગ્યતા વગર આવી નથી તેની યોગ્યતા પ્રદર્શિત કરી શકાય જે પ્રતીતિ આવી તેની યોગ્યતા ના આવે ને એની યોગ્યતા વ્યક્ત કરી પ્રતીતિ આવી કે આજ મારા માટે ભગવાન પુરુષ છે પરમેશ્વર બુદ્ધિ થઈ ક્યાં છે ઓળખાણ થાય તે ક્રમે કરીને જ્ઞાની થાય થાય ને એમ કેવું છે સીધી વાત એ છે ઓળખાણ થી એટલે પ્રતિક્રિયા ઓળખાણ થી એટલે એમના આજ્ઞામાં અપૂર્વ ઓછી થઈ એમની આજ્ઞા એટલે મને કરવાનો સીધો હુકમ એમની આજ્ઞા એટલે મને તરત તારો કરવા માટે ઉપયોગ કરે છે સીધી વાત સન્માન કરે છે પેલા આ રીતે તરતો હું કોણ કરવા માંગ સીધી વાત સીધી છે પહેલા પદમાં એમણે સત્પુરુષની ઓળખાણ લીધી છે બીજા કારણમાં એમણે આત્માની ઓળખાણ લીધી છે અને ત્રીજા કારણમાં એમણે સ્વરૂપનો અનુભવ લીધો એનો અર્થ એ થયો કે સ્વરૂપનો અનુભવ આત્માની ઓળખાણ વગર નો હોય અને આત્માની ઓળખાણ સ્વરૂપ સત્પુરુષની ઓળખાણ વગર હોય કોઈ બુદ્ધિવાળો એક સત્પુરુષ ને ઓળખે તો બધા ઠીક છે એક હિરણ ને ઓળખે એક બીજા હિરણ ને ઓળખે એને હીરો ઓળખે એ વાત વાત જ નથી એ તો પ્રશ્ન ઉઠાયો સત્પુરુષની ઓળખાણ કેમ કે આપણે તો અહીંયા લાખો રૂપિયા હોય લાખો રૂપિયા સમર્પણ કર્યું છે આપણે સત્પુરુષ તો ઓછા બધા પૈસા આપી દીધા કે હા ઓછા હોય કેમ કે એકને ઓળખે બધાને ઓળખે ટીકટ એ સરળ મુશ્કેલ જ રૂપે છે કેમ કે અમે તો શ્રીમંત વાળા મતો કાંજી સ્વામી વાળા તો આ વાળા શું કર્યું સંપ્રદાય છોડે તેનો બાંધો એનો બાંધો પહેલું પદ છે એ સત્પુરુષ ને ઓળખાણ કરતા કેવા પરિણામ મોક્ષને સહજપણે ઉત્પન્ન હોય કૃત્રિમતાથી નહીં સત્પુરુષ ને ઓળખતા સહજપણે મુમુક્ષુજીને કેવા પરિણામ હોય એનું વર્ણન
કર્યું
ત્યારે તો એ ભક્તિમાનની ભક્તિ કરી શકે છે જ્ઞાનની ભક્તિ કરવી એટલે અને જ્ઞાનીને ઓળખા વગર ભક્તિ કરે છે તે રીતે એને તીર્થન કરવું કરી છે. ઓખાણ કરી પ્રત્યક્ષ કારણ ને પ્રાપ્ત હોવા છતાં કોઈ એક પ્રત્યક્ષ કારણ ને પ્રાપ્ત કરીને પણ તે એમના સંયોગ દર્શન ને ઓળખું તો એનું ફળ બહુ મોટું છે. સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિ પણ ઓળખતા પણ એનું ફળ મોટું છે અને નહીતર સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કોઈ ફળ નથી. મુશ્કેલ પડે એવી વાતો ગોતવા જાવ તો ના હોય એવી વાત છે. એમ કે એક ચતુર્થ ગુણ સ્થાન વચ્ચે સમ્યક દર્શનનું સંકૃતિનું સમ્યક દર્શન અને સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન ગુરુદેવના એ શબ્દોમાં કહીએ તો બંને સમ્યક દર્શનની અપેક્ષા એ સરખા છે. ગુરુદેવ તો સિરિયન્સ લેતા હતા. સમ્યક દર્શનની અપેક્ષા એ સમ્યક દ્રષ્ટિ સિરિયન્સ અને સિદ્ધ પરમાત્મા સરખા છે. ઠીક અનંત ગુણો વાહિનીનો જે મુખ્ય ગુણ જે દર્શન મોહનો અમને મારનાર કયો ગુણ દર્શન મોહને મારનાર એ સિરિયન્સને અને સિદ્ધ પરમાત્માને સરખા છે. ગુણ સરખા છે એમ નથી કહેતા ગુરુદેવ. ગુરુદેવ એમ કહે છે કે એ અપેક્ષા એ બે સરખા છે એમ કે બરોબર એ ગુણ બે આત્માને સરખા છે એમ નથી કહેતા. એ ગુણ ની અપેક્ષા એ બે આત્મા સરખા છે એમ કે છે. માતા વિચારવા જેવું મન કરાવવું છે. ગુરુદેવ ને પણ સમ્યક દ્રષ્ટિનું બહુમાન કરાવવું છે. ગુરુદેવે જે શબ્દોમાં બહુમાન કર્યું છે એ આગમમાં ગોતી જડેલી નથી એટલે ગુરુદેવના લખનો પણ આગમ છે. આગમથી વિશેષ કહ્યું કે આગમ છે એક સમય દ્રષ્ટિ તિર્યંતની બળદની ખરી એટલે નખ હાલતા કોઈ વિષ્ઠા નડી જાય તો વિષ્ઠા ધન્ય છે. ઠીક આવું આટલું મેં મૂલ્યાંકન કોણે કર્યું છે સમય દ્રષ્ટિનું બતાવો. સમય દર્શનનું આટલું બહુમાન કયા શાસ્ત્રમાં છે બતાવો. એક તો તિર્યંત લીધા તિર્યંતમાં એનો પગ એટલે નિકૃષ્ટ અંગ માથું ઉત્કૃષ્ટ અંગનો પગ છે એ નિકૃષ્ટ અને સામે જેને એડી જાય એ ઘૃણાપાત્ર પરમાણુ એવા વિસ્તારના પરમાણુ જે લોકોને જોતા દુર્ગંધ છા થાય એને એને વિસ્તાર ધન્ય છે એમ કે દુર્ગંધ સમય દર્શનનો મહિમા કેટલો વર્તે છે. આજે કુંકુંદાચાર્યના પદ્મક્રમદેવના અમૃતચંદ્રાચાર્યના અમૃતચંદ્રાચાર્ય પરમાત્મા કીધા ને 143 ની ટીકામાં 143 ની ટીકામાં પ્રક્ષાંતિ ગ્રંથ ને પરમાત્મા કીધા પરમાત્મા આવ્યા પણ હવે એટલું બધું ત્યાં શું કરવા કહી દીધું હતું. આ કરતા કરતા એટલું બધું શું કરવા કેવું જોયું કે પરમાત્મા સમજ્યો છે શું કેવું ગુરુ કેવા પરમાત્મા કેવા
અમૃતચંદ્રાચાર્યને ખબર પડતી હોય, હે ગુણસ્થાનની નથી ખબર પડતી, તો પ્રશાંતિક ગ્રંથ છે ત્યાં તો હજી ચોથો ગુણસ્થાન જ આવ્યું છે. અને છઠ્ઠા સાતમાં અને તેરમાં નો ભેદ તો કાઢી જ નાખવો એમ કે છે. એ જ અમૃતચંદ્રાચાર્ય પ્રથમ પ્રબંધ લાવી દે. ભાવલની સંતને મોક્ષ તત્વ કહ્યું. મોક્ષ તત્વ, મોક્ષ તત્વ તો તેરમા ગુણસ્થાન પ્રત્યે છે. સાત તત્વ ને નહીં ખબર પડતી હોય. અને આ તો સમર નિદ્રા તત્વ છે. પદ્મ પ્રબંધાર્થીઓ માનવામાં આવે તો અમારી બુદ્ધિ જળ છે, જળા હોય એમ, જળ બુદ્ધિ છીએ અમે મુનિરાજમાં અને મુનિરાજમાં અને ભગવાનમાં કેવળીમાં પ્રબંધમાં પરમાત્મા ફેર માનીએ તો અમે જળ બુદ્ધિ ખબર પડતી હોય. તારી ગુણસ્થાનની ખબર તારી પાસે રાખ અને કંઈક બીજું કહેવા માંગીએ છીએ. કહેવાનો આશય છે એ જો ન સમજાય તો એ ગુણસ્થાનની ગણતરી કાંઈ સમજા નહીં. ખોટી છે બધી ગણતરી. પોતાને એક ને એક બે ઉડે તો ગણિત આવડી ગયું. હાલતા ચાલતા છે, ચલતે ફિરતે સિદ્ધ ખબર મળી. એસે સાધુ ગુરુ હાલતા ચાલતા સિદ્ધ કયા છે? સિદ્ધ કોઈ દી હાલે ચાલે નહીં, સ્થિર જ રહીએ સારી આનંદ પણ તો કે હાલતા ચાલતા સિદ્ધ છે. જોવાય તો આ રીતે અહીંયા પરમાર્થ સમ્યક દર્શન જે નિર્વિકલ્પ અનુભવ સ્વરૂપ છે એનું મૂળ્યો ગોતીને આપ્યું છે. આ જગ્યાએ એનું મૂલ્યું છે, એને બીજ રૂચિરૂપ સંકેત માટે આ જ યોગ્યતાને પોતે કોઈ પત્રમાં બીજ રૂચિરૂપ સંકેત કહે છે. અને બીજ એવું એટલે બીજા બીજ ઉગે ન ઉગે, આમાં એ નથી, આમાં ગેરેન્ટેડ છે. આ બીજ નું ફળ જે મોક્ષ છે નિર્વાણ પક્ષ છે, ગેરેન્ટેડ છે. એટલે સત્પુરુષ ની ઓળખાણ નું ફળ નિર્વાણ પક્ષ છે. સત્પુરુષ ની ઓળખાણ નું ફળ નિર્વાણ પક્ષ છે. અને એવી ખરી મુમુક્ષુતા અનંત કાળમાં એક વાર પણ આવી નથી. દ્રવ્યલિંગી થયો તો પણ મુમુક્ષુતા નથી આવી. સમય દર્શન તો નથી આવ્યું પણ મુમુક્ષુતા. બીજું કે પરમાર્થની સ્પષ્ટ અનુભવ આવશે પ્રતીતિ, તે સંકેતનો બીજો પ્રકાર થયો છે. આ સ્વરૂપની ઓળખાણને ભાષા વિશિષ્ટ પ્રકારની કરે છે, ખાસ પ્રકારની કરે છે. પરમાર્થ એટલે સ્વભાવ. અહીંયા શું પરમાર્થ એટલે સ્વભાવ. સ્વભાવની સ્પષ્ટ અનુભવાન છે, સ્પષ્ટપણે, અસ્પષ્ટ નહીં, અનુમાન નહીં, તર્ક નહીં. સ્પષ્ટ એટલે સ્પષ્ટ, સ્પષ્ટ અનુભવ સ્પષ્ટ થઈ છે તેનાથી સ્પષ્ટ. જ્ઞાન લક્ષણમાં જ્ઞાન સ્વભાવ સ્વસંવેદનપણે અનુભવ ગોચરપણે પ્રગટપણે સાદા સાકારપણે અને પ્રત્યક્ષપણે છે. જો અનુભવ ગોચર થાય એ અંશ તો એને ખાતરી થાય કે મારો અખંડ પૂરો આત્મા અનંત ગુણ સંપન્ન આત્મા આવો છે. એ ગુણ અનંત ગુણ નું રૂપ છે ને, એટલે કે અનંત ગુણમય મારો આત્મા આવો છે એવી પ્રતીતિ એટલે વિશ્વાસ ખાતરી આવી જાય છે. અહીંયા પ્રતીતિ એટલે સમ્યક દર્શન ને એવી ખાતરી આવી જાય છે. પણ અહીંયા તો સંકિતાને કેવું છે ને એટલે પ્રતીતિ શબ્દ વાત કરે છે. એ જે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે એ ઓળખાણના કાળમાં કેવી રીતે આધાર આવે છે? આપણો અમૃતચંદ્રાચાર્ય લીધેલી વાત છે.
આત્મા ઓળખાય છે ત્યારે સસંવેદન શબ્દ વાપર્યો. હવે આપણે સસંવેદન નો રૂઢિ અર્થ સીધો ઉપયોગ કરીએ છીએ, એ અર્થ નથી કરવાનો. જ્ઞાનનું જ્ઞાનમાં વેદન થાય, વેદન છે એમાં સ્વપણું ભાષે, સ્વપણું ભાષે તો આધાર આવે. રાગનો આધાર તો સ્વપણે લઈ ગયો છે. આજે આત્માનો વિચાર કરે છે ત્યારે પણ રાગના આધારે, રાગમાં સ્વપણા ના આધારે કરે છે. તો પછી ઓળખાણ કેવું નથી બનતું. 144 ના પ્રવચનમાં ગુરુગુરુએ સ્પષ્ટતા કરી કે રાગ નો અંશે અભાવ કરીને નિર્ણય કરે છે. મેળ ખાય છે બધો? શ્રીમદજી ની વાત, ગુરુદેવ ની વાત, અને ઉગ્ર ચંદ્રાચાર્ય પ્રસિદ્ધ ની જ્ઞાનમ. તને જ્ઞાન તો પ્રસિદ્ધ છે, પણ કયા દિન જ્ઞાન પ્રસિદ્ધ નથી? જ્ઞાન તો પ્રસિદ્ધ છે, પણ તે કેવી રીતે પ્રસિદ્ધ છે? જ્ઞાન માત્ર, એકનું જ્ઞાન, જ્ઞાન માત્ર કહેતા એકનું જ્ઞાન, સામાન્ય જ્ઞાન કે જે સ્વભાવ સદૃશ છે. એ જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વા, સ્વસંવેદન થી સિદ્ધિ કરી આવ્યા. એ જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે, પણ એ સ્વ પડે છે કે પર પડે છે? રાગ પર પડે છે. જ્ઞાનનું જ્ઞાન વેદન અનુભવ ઓળખાણના કાળમાં સ્વપણે એ આધાર લઈને ઓળખાણ થાય છે, અને સ્વપણે આધાર લેવાતો હોવાથી અંશે રાગનો અભાવ થઈ રહ્યા છે. નહીં તો એ શબ્દ સામે સીધો પ્રશ્ન ગુરુદેવને કોઈ કરી શકે કે સાહેબ હજી સમ્યક દર્શન થયું નથી, અહીંયા આપ તો વાત નિર્ણયની કરો છો, ઓળખાણ નહીં કરો છો, અને રાગનો અભાવ કેમ લીધો? ચિંતિત થયા પહેલા ચાલતો જ્ઞાનમાં પર્યાય છે. એમાં જે જ્ઞાન સામાન્યમાં જે જ્ઞાન વેદન છે, એમાં આવો હું છું એમ નિર્ણય થાય છે. નિર્ણયમાં શું થાય છે? હું આવો છું એમ નિર્ણય થાય છે. તો હું પણ એમાં સ્વપણ આવ્યું તો આવ્યો એમ નિર્ણય થયો, એટલે ત્યાં સ્વસંવેદન શબ્દ વાપર્યો, વેદન શબ્દ ન વાપર્યો, સ્વસંવેદન શબ્દ વાપર્યો. ત્યાં અમૃતચંદ્ર આચાર્ય ત્યાં ઓળખાણનું સૂત્ર ચાલે છે. આ જગ્યાએ હંમેશામાં કૃષ્ણથી લગ્ને ઓળખાનો પ્રકરણ ચાલે છે. એ વિકલ્પ લઈ ગયો આચાર્ય આખે સમય સારની ટીકા 415 કર્યા પછી વિકલ્પ રહી ગયો. ઘરે આત્માને ઓળખવાની વાત જ આખી ટીકામાં રહી ગઈ. આત્મા પ્રાપ્ત કરાવો છે સમયસારમાં, અને એનું કારણ જે ઓળખાણ છે એ તો વાત રહી જાય છે. પણ કેટલી કરવા કરે છે એવી પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એ સંકેતનો બીજો પ્રકાર છે. ખાતર થઈ ગયા એટલે ખરેખર ગુરુદેવ તો એમ કહેતા કે આ જે સ્વરૂપ નિશ્ચય થયો, કે સ્વરૂપ પ્રતિભાસ થયો, કે જેમાં સ્વરૂપ લક્ષ થયું, કેફેના અને શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો અસ્તિત્વ ગ્રહણ થયું, એ સુંદર આપણે અત્યારથી સ્વસંમુખાની શરૂઆત થઈ. એ વખતે આત્માના ધ્રુવ સ્વભાવના ધ્રુવ સંસ્કાર પડ્યા, અને ત્યારથી આત્મવીર્યની સ્ફૂર્ણા થઈ, ચૈતન્યની સ્ફૂર્ણા થઈ. ત્યારથી જે પુરુષાર્થ છે, કે જ્ઞાન બળ પ્રગટ્યું એમ કહો કે આત્માનો પુરુષાર્થ પ્રગટ્યો એમ કહો, અને આ તો સમસ્યાનો ઉકેલ છે. અત્યારે આપણા મુમુક્ષુ સમાજની સમસ્યા એ છે કે આ બધું સમજાય છે પણ પુરુષાર્થ પડતો નથી, આ સમસ્યા છે. તો ગુરુદેવ કહે છે બધી વાત સમજાય છે, નથી સમજાતી એવું નથી, પણ પુરુષાર્થ નથી ઉપડતો. આત્મા અનંત અનંત જ્ઞાન અને જ્ઞાન જેવા અનંત અનંત ગુણોનો ધણી છે એ વાત નથી સમજાતી એવું નથી. આત્મામાં અનંત અનંત ગુણોની ગુણ સંપત્તિ ગુણ સમૃદ્ધિ પડી છે એ વાતનો અમને નિષેધ નથી, પણ અમારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી? કે તને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થઈ નથી. રાગના આધારમાં પીડો પીડો તું બોલે છે આ બધું. રાગના આધારમાં પીડ્યો છું ને આ બધી વાત કરે છે. હજી ત્યાં દુશ્મનનો પક્ષ છોડ્યો નથી, હજી તારું વલણ બદલાણું નથી, હજી તું વિપક્ષમાંથી સ્વપક્ષમાં આવ્યો નથી. એટલે અહીંયા નિશ્ચયનો પક્ષ કીધો. જેને સ્વરૂપ નિશ્ચય થયો એને અનાદિનો વ્યવહારનો પક્ષ છૂટ્યો અને નિશ્ચયના પક્ષમાં આવ્યો. ગુરુદેવ કહે છે કે ભલે પક્ષમાં આવ્યો છે, હજી પક્ષમાં ઉભો છે, પણ પક્ષમાં દક્ષ છે એટલે પક્ષાંતે ક્રાંત થઈ ગયો. શબ્દ ભાઈ પ્રત્યે પક્ષમાં દક્ષ છે, દક્ષ એટલે ચતુર, પક્ષમાં નહીં પીડ્યો રહીએ. કેમ કે એનું લક્ષ સ્વભાવ ઉપર છે, પણ રાગનું એકત્વ છે એટલો પક્ષ છે. પક્ષ શું કરવા પક્ષ કીધો? રાગ છે માટે પક્ષ ન કીધો, રાગ તો સમ્યક દ્રષ્ટિને થવાનો છે, પણ રાગનો પક્ષ છે, રાગનું એકત્વ છે એને રાગનો પક્ષ કહે છે. એ પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એ સંકિતનો બીજો પ્રકાર છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આ અનન્ય કારણ છે. નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આ એકમાત્ર કારણ છે. અથવા આ તબક્કામાં પ્રવેશ થયા વિના કોઈને ત્રણ કાળ ત્રણ રૂપમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ હોતી નથી. એમ કેમ? એના માટે 120 ગાથા કઈ આત્મસિદ્ધિ લીધું. એનો ભાસ શબ્દ વાપરો, એનો પ્રતિભાસ છે ને, સ્પષ્ટ અનુભવાંશમાં શું થયું? ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારું, હું શુદ્ધ ચૈતન્ય પ્રભુ છું એવું પોતાનું પરમ ઐશ્વર્ય ભાષ્યું. ભાષ્યોને પરમ ઐશ્વર્યની ખાતરી થઈ કે અનંત ગુણની મૂડી મારા ઘરમાં પડી, પ્રજેશન મારું છે, કબજો મળવાનું છે કે નહીં? અનંત ગુણની સંપત્તિ ઉપર મારો કબજો છે, હું એનો ધણી છું એની એને ખાતરી થઈ ગઈ. ભાષ્યો નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, તે શુદ્ધ ચેતનારૂપ છે. તેને કોઈ વૃદ્ધાવસ્થા એટલે અશક્તિ નથી, વૃદ્ધાવસ્થા એટલે અશક્તિ અવસ્થાને વૃદ્ધાવસ્થા કહે છે. તમે એટલો નિરોગી હોય, નખમાય રોગ ન હોય, તો પણ વૃદ્ધાવસ્થામાં અશક્તિ શરીરની આવ્યા વિના નબળાઈ આવે ને આવે. અજર એટલે અશક્ત નથી, અમર એટલે મારે મૃત્યુ નથી, મારો છેડો નથી ક્યાંય, અને અવિનાશ નથી, નાશ થવાનો ક્યાંય નથી, મૃત્યુ નથી, નાશ થવાનો નથી, અને દેહ હોવા છતાં દેહાતીત, દેહથી પાર છું, દેહ વિનાનો અશરીરી છું. એ અશરીરી પણ હું શુદ્ધ ચૈતન્યપણે ભાષો, એ સંકિતનો બીજો પ્રકાર અથવા સંકિતનું ખાસ કારણ છે. એ પણ સત્કારવા યોગ્ય છે, એ પણ ઉપાસીને પ્રાપ્ત કરવા યોગ્ય છે. પહેલું જેમ ઉપાસીને પ્રાપ્ત કરવા સત્કારવાને ભક્તિ કરવા યોગ્ય છે, બીજું પણ ઉપાસવા એવું છે, સત્કારવા યોગ્ય છે અને
ભક્તિ કરવા
યોગ્ય છે. જુદોથી જુદો પીડ્યો એક વાર, અંશે તો જુદો પીડ્યો એક વાર, અંશે
જુદો પીડ્યો,
જુદો પીડ્યો એનું નામ ઓછું. સ્વરૂપ લીધું ને તો શું ભાઈશું? શુદ્ધ ચેતના રૂપ જે ભાવ છે, સ્વભાવ ભાવ છે, એમ ભાઈશું. અશરીર ભાવે છો એમ ભાઈશું. અજર અમર ને અવિનાશી છો એમ ભાઈશું. એટલે ભાઈ બધા ગયા ને અજર અમર અવિનાશી માં બધા ભાઈ ગયા. કેમ કે જેનો નાશ નથી, જેને મૃત્યુ નથી, એને બીજો ભય છો. સૌથી વધારે ભય તો મૃત્યુ નો છે. જયારે એ મૃત્યુનો જ ભય નથી તો બીજો કયો ભય રહેવાનો? તો વાત જ નથી કોઈ ભય ની. એટલે પહેલી વહેલી ભયની પરિણતિ છૂટી જાય છે. અનાદિથી બધા જ ભયની પરિણતિમાં આ જીવ દુઃખી થઈને જીવી રહ્યો છે. ટેવાઈ ગયો છે એટલે એને એ દુઃખની ખબર નથી, પણ દુઃખી છે, અનંત દુઃખી છે, એ વાત નક્કી છે. પહેલી વહેલી અહીંયા ભય છૂટી ગયો. ઓહો, હું તો એ અમર અવિનાશી શુદ્ધ ચેતનારો પરમાત્મા પદ સ્વરૂપે, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે હું વિરાજમાન છું. મૂર્તિ છે, સિદ્ધ પદની મૂર્તિ છે, દેહથી પાર એવું પ્રત્યક્ષ અંશે ભાષ્યું. અને એની અનંત પ્રત્યક્ષતા જે કેવળ જ્ઞાનમાં પ્રગટ થાય છે એ પણ ભાષી. પ્રત્યક્ષણશે અનંત પ્રત્યક્ષતા જેને ભાસી, એને મતિસ્મૃતની પરોક્ષતાનું અતિક્રમણ થઈને, ઉલ્લંઘન થઈને અતિન્દ્રિય પ્રત્યક્ષ પર્યાય પ્રગટ્યા વિના એટલું બળ ઉત્પન્ન થઈ જાય. સમજાય? ભાવ વધી જાય બજારમાં અને ભાવ પડ્યો હોય પછી વ્યક્તિ વખતે ઘટી જશે એની ખબર નથી એને, પણ એ ટકા થઈ જાય છે. તો વાંકો આવતો હોય તો સીધો હાલવા માંડે. કેમ કે ગોડામ ફેર્યું છે અને બીજા વધી ગયા છે. એ તો હજી કાંઈ નથી. આજ પછી કરોડની મૂડી તો કાંઈ નથી, દૂર છે. ગુરુદેવના શબ્દમાં કહીએ તો દૂર છે. આ તો સાચી લક્ષ્મી, સાચી સંપત્તિ છે. જીવની પોતાની અભેદ ક્યારે પણ ન ગુમાવાય એવી શાશ્વત સંપત્તિ એ દેખાઈ જાય. એ તો ઘરમાં દાટેલો નિધાન દેખાણો, એને દરિદ્રતા રહે, એને દીનતા રહે, એવું કોઈ દિવસ બને. એટલે મુમુક્ષુ એ કદી દીનપણે કોઈના સમાગમમાં આવવું નહીં. એ એટલા માટે લખ્યું અદીનપણે. પુણ્યનો થાક ઉભા રહ્યો, પણ એથી આપણે શું? કઈ આપણે લેવા દેવા
નથી.
પ્રકરણ આ એક જ મુદ્દા ઉપર છે. એ બે વાત ચાલી આજે. ત્રીજો સમ્યક દર્શન નો જે પ્રકાર છે એને પરમાર્થ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અથવા જેને શાસ્ત્રોએ ગાયું છે, પુરુષોએ નામની સમ્યક દર્શનને ગાયું છે, એ સાક્ષાત સમ્યક દર્શન એ આ બંનેના ફળ સ્વરૂપે પ્રગટ થાય છે.
દેવાધિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જયો પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવનો જય મિત્રા દિગંબા જય.